વચનામૃત ગઢડા મધ્યનું 63મું. દ્રષ્ટા ને દ્રશ્યના મધ્યમાં રહેલા વિચારમાં જીવના ને ઇન્દ્રિયો અંતઃકરણના જાણપણાનું રૂપ, જીવને અતિશય બળ પામવાનો માર્ગ. સંવત 1881ના માક્ષરવદી બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિશે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ ભજનાનંદ સ્વામી શ્રીમદ ભાગવતનો પાઠ કરતા હતા ને પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, દ્રષ્ટા ને દ્રશ્યના મધ્યમાં જે વિચાર રહે છે તે દ્રષ્ટાને ને દ્રશ્યને જુદા જુદા રાખે છે, એમાં જીવનું જાણપણું કયું જાણવું ને ઇન્દ્રિયો અંતઃકરણનું જાણપણું કયું જાણવું? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમને તો એમ જણાય છે જે જેનો જીવ અતિશય બળને પામ્યો હોય તેને તો અંતઃકરણની વૃત્તિઓ તે જીવની જ વૃત્તિ છે ને તેના ચાર ક્રિયાએ કરીને ચાર વિભાગ જણાય છે અને તે અંતઃકરણમાં ને ઇન્દ્રિયોમાં જાણપણું છે તે જીવનું જ છે. તે ઇન્દ્રિયો અંતઃકરણને જ્યાં ઘટિત હોય ત્યાં ચાલવા દે અને જ્યાં ઘટિત ન હોય ત્યાં ન ચાલવા દે, અને જેનો જીવ અતિશય બળને પામ્યો હોય તેને તો ભૂંડું સ્વપ્ન પણ આવે નહીં, અને જેનો જીવ નિર્બળ હોય તેને તો સાંખ્યના મતને અનુસરીને એક દ્રષ્ટા એવો જે પોતાનો આત્મા તે આત્માપણે રહેવું, પણ ઇન્દ્રિયો અંતઃકરણ ભેળું બળવું નહીં, એવી રીતે સત્તારૂપ રહેતા થકા એનો જીવ બળને પામે છે. અને એથી પણ બળ પામવાનો એક અતિશય મોટો ઉપાય છે જે ભગવાન ને ભગવાનના જે સંત તેને વિશે જેને પ્રીતિ હોય ને તેની સેવાને વિશે અતિશય શ્રદ્ધા હોય ને ભગવાનની નવધા ભક્તિએ યુક્ત હોય તેના જીવને તો તત્કાળ અતિશય બળ આવે છે. માટે જીવને બળ પામવાને અર્થે ભગવાન ને ભગવાનના ભક્તની સેવા બરોબર બીજો કોઈ ઉપાય નથી. અને વળી અમે અમારા અંતરની વાર્તા કહીએ, જે જ્યારે અમે 69ની સાલમાં માંદા થયા હતા ત્યારે કૈલાસ ને વૈકુંઠ તે દેખ્યામાં આવ્યા ને નંદીશ્વરની અસવારી ને ગરુડની અસવારી પણ અમે કરી એમ અમારા દીઠામાં આવ્યું, પણ તે સામર્થ્યમાં અમને કાંઈ સારું લાગ્યું નહીં. પછી તો અમે કેવળ સત્તારૂપે રહેવા માંડ્યું ત્યારે સર્વ ઉપાધિની શાંતિ થઈ. પછી તેમાં પણ અમને એમ વિચાર થયો છે, સત્તારૂપે રહેવું તેથી પણ ભગવાન ને ભગવાનના ભક્ત ભેળે દેહ ધરીને રહેવું એ શ્રેષ્ઠ છે. માટે અમને એમ બીક લાગી છે, રખે સત્તારૂપે રહીએ ને પાછો દેહ ન ધરાય. માટે દેહ ધરીને ભગવાન ને ભગવાનના ભક્તની ભેળે રહીએ ને તેને અર્થે જે સેવા બની આવે તે જ અતિશય શ્રેષ્ઠ સાધન છે. અને જ્યારે જીવને અંત સમો આવે છે ત્યારે અનંત જાતની આધિ ને વ્યાધિ પ્રગટ થાય છે. પછી ભગવાન કે ભગવાનના સંતનું જ્યારે દર્શન થાય છે ત્યારે સર્વે દુઃખનો નાશ થઈ જાય છે, એવો ભગવાનનો ને ભગવાનના ભક્તનો મહિમા મોટો છે. અને ભગવાનના ભક્ત છે તે તો કેવળ બ્રહ્મની જ મૂર્તિઓ છે, એને વિશે તો મનુષ્ય ભાવ લાવવો જ નહીં. અને જેમ પોતાના દેહના કુટુંબી હોય છે ને તેને તેના હિતને અર્થે આપણ વઢીને કહીએ ને આપણને તે વઢીને કહે પણ અંતરમાં કોઈને આંટી પડતી નથી, તેમ ભગવાન ને ભગવાનના ભક્ત સંગાથે વર્ત્યું જોઈએ. અને જેને ભગવાન કે ભગવાનના ભક્ત સંગાથે આંટી પડી જાય છે તે તો અમને દીઠો પણ ગમતો નથી ને તે ઉપરથી રીસ પણ કોઈ દિવસ ઉતરતી નથી. અને આ સંસારમાં પંચ મહાપાપના કરનારાનો કોઈ દિવસ છૂટકો થાય, પણ ભગવાનના ભક્તના દ્રોહના કરનારાનો કોઈ દિવસ છૂટકો થતો નથી. માટે ભગવાનના ભક્તની જે સેવા ચાકરી કરવી તે બરોબર કોઈ પુણ્ય નથી, ને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો તે બરાબર કોઈ પાપ નથી. માટે જેને પોતાના જીવને બળવાન કરવો હોય તેને તો ભગવાન કે ભગવાનના ભક્તને મન કર્મ વચને શુદ્ધ ભાવે કરીને સેવવા. ઇતિ વચનામૃત ગઢડા મધ્યનું 63મું.
ગઢડા મધ્યના 63મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં પ્રશ્ન એક છે, જેમાં પહેલી બાબતમાં શ્રીજી મહારાજે કહ્યું છે, જે જીવ અતિશય બળને પામ્યો હોય તો ઇન્દ્રિયો અંતઃકરણને જ્યાં ઘટિત હોય ત્યાં ચાલવા દે, એટલે અમારી આજ્ઞા વિરુદ્ધ ચાલવા દે નહીં, અને તેને ભૂંડું સ્વપ્ન પણ આવે જ નહીં. બીજી બાબતમાં આત્મસત્તારૂપે રહેવાથી એવું બળ આવે છે. ત્રીજી બાબતમાં અમારે ને અમારા સંતને વિશે પ્રીતિ ને સેવામાં અતિશય શ્રદ્ધા ને અમારી નવધા ભક્તિ, તેણે કરીને જીવને તત્કાળ અતિશય બળ આવે છે. ચોથી બાબતમાં ઐશ્વર્યમાંથી રાગ ટાળીને કેવળ સત્તારૂપે રહેવું તે શ્રેષ્ઠ છે. પાંચમી બાબતમાં તેથી પણ અમારી ને અમારા ભક્તની દેહે કરીને સેવા કરવી તે શ્રેષ્ઠ છે. છઠ્ઠી બાબતમાં જીવને અંત સમય અનંત પ્રકારની આધિવ્યાધિ થઈ આવે છે, તે દુઃખ અમારું અથવા અમારા સંતનું દર્શન થાય ત્યારે નાશ પામે છે, એવો અમારા ભક્તનો એટલે મુક્તનો મહિમા મોટો છે. અને પંચવર્તમાને યુક્ત અમારા ભક્ત તેમને કેવળ બ્રહ્મની જ મૂર્તિઓ સમજવા. સાતમી બાબતમાં અમારી ને અમારા ભક્તની સાથે આંટી પાડે તે તો પંચ મહાપાપીથી પણ વધુ પાપી છે. આઠમી બાબતમાં અમારા ભક્તની એટલે મુક્તની સેવા જેવું કોઈ પુણ્ય નથી, અને તેના દ્રોહ જેવું કોઈ પાપ નથી. પ્રશ્ન એક. પાંચમી બાબતમાં સત્તારૂપે રહેવાથી પણ ભગવાન ને ભગવાનના ભક્તની ભેળા દેહ ધરીને રહેવું તે શ્રેષ્ઠ છે એમ કહ્યું, તે સત્તારૂપ રહેવા કરતા દેહ ધરવામાં શું વિશેષ હશે? ઉત્તર એક. સત્તારૂપે વર્તે તેનાથી શ્રીજી મહારાજની તથા એમના મુક્તોની સેવારૂપ પ્રસન્નતાના સાધન થઈ શકે નહીં, અને વનના મૃગલાની પેઠે એકલો જ ફરતો રહે એટલે મોટા સંતનો સમાગમ પણ થાય નહીં, અને શ્રીજી મહારાજનો તથા એમના મુક્તોનો મહિમા પણ યથાર્થ સમજાય નહીં. માટે તેને પ્રસન્નતાના સાધન કરવા સારું તથા મહિમા જાણવા સારું ફેર જન્મ ધરવો પડે એ ન્યૂનતા રહે છે. તે શ્રીજી મહારાજે આ બાબતમાં જ કહ્યું છે કે સત્તારૂપે રહીએ તો રખે પાછો દેહ ન ધરાય, એટલે આ દેહે કરીને પ્રસન્નતા ન કરી શકાય તો પ્રસન્નતાના સાધન કરવા પાછો ફરીથી બીજો દેહ ધરવો પડે. માટે દેહ ધરીને એટલે આ ધરેલો છે તે દેહે કરીને જ સત્તારૂપે રહેવા કરતાં પણ શ્રીજી મહારાજને તેમના મુક્તોના ભેળા રહીને તેમની સેવા કરવી તે અતિશય શ્રેષ્ઠ સાધન છે. કેમ જે શ્રીજી મહારાજની ને તેમના મુક્તોની સેવા કરે તેને આ ફેરે જ ધામમાં શ્રીજી મહારાજનું સુખ મળે અને જે સત્તારૂપે રહે તેને પ્રસન્નતાના સાધન કરવા સારું બીજો દેહ ધરવો પડે એટલી ન્યૂનતા રહે છે. તે વર્તાલના 17મા વચનામૃતમાં કેવળ આત્મનિષ્ઠાવાળા ત્યાગી કરતા જે અમારી ને અમારા ભક્તની સેવાને અર્થે પ્રવૃત્તિ માર્ગમાં રહે છે તે અતિશય શ્રેષ્ઠ છે ને અમારી કૃપાનું પાત્ર છે એમ કહ્યું છે. માટે સત્તારૂપે રહેવા કરતા શ્રીજી મહારાજની ને તેમના ભક્તની સેવા કરવી તે શ્રેષ્ઠ છે. ઇતિ ગઢડા મધ્યના 63મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત.